સૌરભ મિત્રા મોક્ષે આવી ગયા સાથે તત્વો નો સમૂહ પર દ્રવ્ય તમે કયો છો સૌપ્રમાણ રસની એ જ વાત આવી છે કે સર્વ તત્વોમાં જે એક સાર છે જે નાશ પામવા યોગ્ય ભાવથી અતિ દૂર છે એમ પરત મળે ભાવ તો એમ કીધી ગુરુદેવ પૂછો પ્રશ્ન કે એ પર્યાયો કેટલી દૂર છે ગુરુદેવ પ્રશ્ન પર્યાયો આમાં લેખું છે કે નાશ પામવા યોગ્ય ભાવો એનાથી દૂર છે તો એ નાશ પામવા યોગ્ય જે પર્યાય છે એ દ્રવ્યથી કેટલી દૂર છે આ શબ્દ છે કેટલી દૂર છે એમ પ્રશ્ન પૂછે ગુરુદેવ જવાબ આપ્યો એમ કે દ્રવ્યમાં નથી એટલી દૂર છે શું જવાબ આપ્યો કે એ દ્રવ્યમાં નથી એટલી દૂર છે આ સ્ટેટમેન્ટ છે ગુરુદેવ તો પરમા પ્રશ્ન આપ જોઈ લેવું પડે કારણ કે આજે નિયમ બાદ થયો છે એમાં આડત્રીસથી ગાતા અને ચોપનમાં પ્રશ્ન કરો છો એટલે કોઈ પણ જ્ઞાની હોય એને દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ત્યારે દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરે અને જયારે અનુભૂતિની ચર્ચા આવતી હોય ત્યારે પછી અહીંયા અનુભૂતિની ચર્ચા છે એ જ કળશમાં અનુભૂતિની ચર્ચા છે અને એ જ કળશમાં દ્રષ્ટિના વિષયની ચર્ચા પણ ચાલે એક જ કળશ અહીંયા એક પ્રશ્ન કરવામાં આવ્યો જે વેલ સિંહ કીધું કે તમે કેટલા ખરા સમય પ્રશ્ન ભાઈ પૂછ્યું કેટલું દૂર છે તમે કીધું અંદર આટલું દૂર છે આટલું દૂર છે અહીંયા અનુભૂતિની ચર્ચા છે એ પ્રશ્નમાં એમ કીધું કે સંવર નિંદ્રા એ નાશ પામવા યોગ્ય છે એ દૂર છે તો બેન શ્રીને એમ કીધું અહીંયા કે એ દૂર છે એમ કે છે તો તમે તો એમ કે કરતા નજીક છે તો એ કેવી રીતે પ્રશ્ન એમ હતો એટલે પૂછ્યું તું એમ શબ્દ ગમે તે એને કીધા હોય પણ એનો ભાવ આવે પૂજ્ય બેનશ્રીએ એને જવાબ આપ્યો કે ભાઈ એવી રીતે જયારે ભાવની અપેક્ષાએ તમે વિચારો તો એ ક્ષેત્ર દૂર છે એમાં ભાવથી તમે વિચારો તો ભાવે ભિન્નતા છે યોગ્ય પર્યાયની ભાવે ભિન્નતા છે ક્ષેત્રે ભિન્નતા તમે વિચારો તો ભાવે ભિન્નતા કીધી તો ક્ષેત્રે ભિન્નતા તો કઈ પણ શકાય બેનશ્રીએ કીધું બેન કઈ શકાય અસંખ્ય પ્રદેશની ક્ષેત્ર છે એવી રીતે જરૂરત પડી જતી છે રાગની અપેક્ષા જુદી સમય દર્શનની અપેક્ષા જુદી વિકાયદની અપેક્ષા એટલે મુજબ બેન શ્રી કીધું કે અપેક્ષા બરાબર છે નથી આપણે મારે ત્રણ પેલા ચર્ચા થઈ અપેક્ષા જ્ઞાન જ્યાં સુધી જે વિષય ચાલતો હોય એનું યથાર્થ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વિષય પકડમાં આવતો નથી અહીંયા કઈ અપેક્ષાથી આ વાત સિદ્ધ કરવી છે એટલે અહીંયા એ વાત સુંદર રીતે ચાલી અને એમાં પૂજ્ય બેનશ્રીઓ ખુલાસો કર્યો કે ભાઈ એને ક્ષેત્ર ભિન્નતા કહી શકાય ભાવે ભિન્નતા હોય અહીંયા ક્ષેત્ર ભિન્નતા તો હોય જ એ પર્યાય રૂપ છે એ નાશવાન છે અને દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્ય છે એમ તારે વિચારમાં લેવું એમ પૂજ્ય બેનશ્રીએ એમાં ચર્ચા કરી ચર્ચા કરવાની જરૂર નથી ગુણો તો બધા એક રૂપ એક સાથે રહેલા હોય છે પ્રદેશત્વ ગુણની પર્યાયમાં આકાર હોય છે અને બાકી અર્થ પર્યાયો જેટલી કહેવામાં આવે એની ગુણોની પર્યાયો પ્રગટ થાય છે આપણે સવાલ લીધું ને એ ચર્ચા છે એટલે પૂજ્ય બેનશ્રીએ કીધું કે બરાબર પ્રશ્ન કેમ પ્રશ્ન થાય છે આ લોકો કઈ માયાચારી પ્રશ્ન કરતા હશે કે ના એવું તો નથી એવું કોઈ પ્રશ્ન કરનાર ને એવી કોઈ વસ્તુ નથી હોતી તો નાની દ્રષ્ટિ કેવી હોય છે નાની પેલા તો કોઈને એવી રીતે જોતા જ નથી સામે વાળાના ભાવમાં ગમે તેવો નાની દ્રષ્ટિમાં એવું નથી હોતું એ દ્રષ્ટિથી જોતા જ નથી
ये मुझे बेहतरीन जवाब है वो क्या पढ़ी में समझाए तो नहीं पीछे समझाए तो शुभ करे पीछे प्रश्न करे ना लीधी तो उभर न हो એટલે પ્રશ્ન કરે તો એને એમ થાય કે કઈક સમાધાન થઈ જાય એટલે પ્રશ્ન કર્યા ગુણવત્તા હોય તો બી એવું પ્રશ્ન કરે ને પ્રશ્ન કરે ત્યાં એને ખબર પડી જાય કે આને પ્રશ્ન ક્યાંથી પૂછો છો કેવા જવાબ આપ્યો એને ખબર હોય જ્ઞાની ને એટલે એને કહી દે કે આમાં તર્ક કરવાની જરૂર નથી કાંઈ પછી કોઈ માયાચારી ની વાત કરે તો એવું નથી સમજાતું ન હોય તો પ્રશ્ન તો કરે નહીં અમને પ્રશ્ન ના કરે તો કોને કરે અત્યારે તો અમારી પાસે આવે તો પ્રશ્ન સમાધાન થાય એવું છે એટલે શ્રોતા તો પ્રશ્ન કરે એવી બધી ચર્ચાઓ નાની માનમાં સુંદર રીતે આવતી હોય છે હવે એ પૂજ્ય બેનશ્રી કે તથા ને સમય પ્રશ્ન આટલું ઊંચું છે આયા છે હમણાં ખાવાનું છે થઈ ગયું તો એ સમય પ્રશ્ન કેવી રીતે થાય એની ચર્ચા ચોથી સમય દર્શનની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય પોતાનો આત્મા વિકારી ભવ્ય સમય દર્શન સ્વરૂપ છે એના ભાવમાં તો સમય દર્શન સ્વરૂપતા પડેલી છે મોક્ષ સ્વરૂપતા પડેલી છે સમય દર્શન સ્વરૂપતા પડેલી છે બધું અંદરમાં વિકારી ભવ્ય તો ભરપૂર છે અંદરમાં ભવ્યમાં લવાલપ ભરેલું જ છે એમાં કઈ એના ખજાને કઈ ખોટ નથી અખૂટ ખજાનો ભંડાર રહેલો છે એ ભંડાર ઉપર નજર જાવી જોઈએ નજરનું કામ છે આ નજર ફરી બહારથી નજર ફેરવી અને દ્રવ્યમાં નજર ગઈ તો એ નજર બંધાઈ જાય છે નજરબંધી થઈ ગઈ નજર બંધાઈ ગઈ દ્રષ્ટિ બંધાઈ ગઈ અહમ થઈ ગયું ત્યાં પ્રતીતિ થઈ ગઈ અભિપ્રાય ફરી ગયો આમાં કામ નજરનું છે દ્રષ્ટિનું કામ છે દ્રષ્ટિ પડવી જોઈએ છે એવા માંગતા હોય આચાર્ય ભગવાન એ જગ્યાએ એવી દ્રષ્ટિ પડવી જોઈએ ચૌદમી ગાથામાં એ જ ચર્ચાઓ ચાલે છે એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેવી રીતે જાય અને એ દ્રષ્ટિની સમ્યકતા થતા જ્ઞાન સમ્યક થઈ જાય ચારિત્ર સમ્યક થઈ જાય અનંતગુણોની એક બે સુખ પર્યાયો સમ્યક થઈ જાય સર્વગુણાંત સંપિત થઈ જાય એ વાત કરવામાં આવી હતી સર્વગુણ અંશે સમય કેવી રીતે થાય સમય દર્શનની પ્રાપ્તિ થતા અનંત ગુણોની અનંત પર્યાયો એક બે શુદ્ધતાને પામી જાય શ્રદ્ધાની પર્યાય 100% સુધી થઈ જાય બાકીના ગુણોની પર્યાયો છે એ આંશિક શુદ્ધતા રૂપે પરિણમી જાય અને એનો બીજો પાઠ છે બધી પર્યાયનો એમાં હજી પરિપૂર્ણતા થવાનું બાકી હોય એટલે એટલી અશુદ્ધતા એ ગુણોની એ પર્યાયમાં હજી વિદ્યમાન રહેલી હોય એવા સમય દર્શનની પ્રાપ્તિ જીવને થાય એના માટે આ ચૌદમી કાથામાં એની ટીકા આપણે ચાલુ કરેલી સવારે કે નિશ્ચયથી અબદ્ધ અસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એ લોકો બોલે છે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે અને તે અનુભૂતિ તે જ આત્મા છે અનુભૂતિ આત્મા જ છે આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે પછી તેને શુદ્ધ નહીં કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો ત્રણ પ્રકારે શુદ્ધ નહીં કહો આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો એ એક જ છે એ ત્રણેય જુદા નથી જુદા નથી ત્રણેય એક જ છે એ કઈ અપેક્ષા છે કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે એની કોઈ જુદાય ત્યાં જ્ઞાનની પર્યાયની કે જ્ઞાયક ભાવની કે જ્ઞાતાક્ષની એવી કોઈ જુદાય ત્યાં ખરેખર હોતી નથી અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી આ ત્રણ વસ્તુ એટલે કે એક અપરિણામી ચૈતન્ય તત્વ છે એના પરિણામ જ્ઞાનનો અંશ છે અને એ જ્ઞાનનો અંશ નાયક સાથે અભેદ થઈને પરિણમે તો એને શુદ્ધ નહીં પ્રગટ થઈ કહેવાય એને પરિણામી છે એમ કહેવાય સમ્યક પ્રકારે પરિણામી છે પરિણામી તો હતો અનાદિથી પરિણમતો તો હતો અનાદિ પરિણામ તો હતો એમાં મોહરાજ દ્વેષને પર્યાયમાં રાખીને પરિણામ હતો અને એ મોહરાજ દ્વેષની પર્યાયને પ્રથમ જાણી અને જેમાં મોહરાગ દ્વેષ નથી એવું ત્રિકાળી દ્રવ્ય શાસ્ત્ર ભગવાન સ્પષ્ટ અને નિર્યતા વિશેષ અસંયુક્ત એવા પાંચ વિશેષણથી સવર એવો એકરૂપ ચિંતન પરમાત્મા હું છું એમ જ્યાં એની દ્રષ્ટિ જ્ઞાન ત્યાં લાગી ગયા ત્યાં જ એને સમ્યક પ્રકારે પરિણામી પણ થઈ ગયું. અપરિણામીની દ્રષ્ટિ કરનાર પરિણામ છે અને એ પરિણામ અપરિણામીની દ્રષ્ટિ કરે છે ત્યારે એ પરિણામી બની જાય છે અને એ પરિણામી બને છે એ સમ્યક પ્રકારે પરિણામી બને છે. પરિણામી હતો એમાંથી અપરિણામીને તારવો, એ તારવનાર અપરિણામીને તારવનાર પરિણામ છે અને એ પરિણામે અપરિણામીને તારવીને આ હું અપરિણામી છું એ મહું કહ્યું ત્યાં એ સમ્યક પ્રકારે પરિણામી થઈ ગયો. એમ અહીંયા શુદ્ધ નહીં કહો, આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એક જ છે, આ જુદા નથી. અનુભૂતિ થાય એમ તમે કયો છો કે શુદ્ધ નહીં કરો, આત્મા કરો કે અનુભૂતિ કરો, બધું ત્રણ નામ કયો પણ એકરૂપ છે. હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે આપે જેવો ઉપર કર્યો, અહીં શિષ્ય પૂછે છે કે જે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? મેં કહી તો દીધું કે આમ થાય પણ એવા આત્માની અનુભૂતિ મને કેવી રીતે થાય? શિષ્ય પ્રશ્ન કરે છે. શિષ્ય એમ કે છે કે તમે મને વિધિ બતાવો, તમે મને એનો પ્રયોગ બતાવો, તમે એની મને રીત ભાત બતાવો, તમે મારે કેવી રીતે ચાલવું ક્યાં જવા માટે એ તમે મને બતાવો, તમે મને એવો ઉપદેશ આપો કે જેનાથી મને ઉપાય ખ્યાલમાં આવે. ઉપદેશ તમે મને એવો આપો કે જેનાથી મને ઉપાયનો ખ્યાલ આવી જાય કે આ ઉપાય કરી તો મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એ કહે છે કે જેવો ઉપર કહ્યો એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? અમારે અનુભૂતિ તો કરવી છે પણ એવો આત્મા છે એની અનુભૂતિ અમને થાય કેવી રીતે? અમારું પ્રયોજન તો સમ્યક દર્શનની પ્રાપ્તિનું છે, ભવના અભાવનું છે, ભવના અભાવનું રિઝર્વેશન કરાવવાનું છે. હવે એ થાય કેવી રીતે અમને એની તમે અમને વિધિ બતાવો એમ શિષ્ય પ્રશ્ન કરે છે. તો આચાર્ય ભગવાન એનો જવાબ આપે છે કે તેનું સમાધાન આ રીતે છે કે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો, જે અબદ્ધ સ્પષ્ટ આદિ ભાવો કીધા એ ત્રિકાળી દ્રવ્યના ભાવ, બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો છે એ પર્યાયના ભાવો છે. પર્યાયમાં બદ્ધ થાય છે, પર્યાયમાં કર્મ સાથે નિમિત્ત નૈમિત સંબંધ થાય છે, પર્યાયમાં બદ્ધ થાય છે, પર્યાયમાં હાનિવૃત્તિ થાય છે, પર્યાયમાં ગતિઓ હોય છે, પર્યાયમાં સોનાની જે કાંઈ વસ્તુ છે તો એના ઘાટો પણ પર્યાયમાં થાય છે, પાણીની ઉષ્ણતા પણ ખરેખર પર્યાયમાં થાય છે. તો પાંચ ભાવ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિદ્વેત અસંયુક્ત વિકારી દ્રવ્ય રાખીદા તો એની સામે પર્યાયના ભાવોમાં શું છે? તો પર્યાય અપેક્ષા એ બંધાણો છે, પર્યાય અપેક્ષા એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પર્યાય અપેક્ષા એ મનુષ્ય દેવતી કારક ગતિ પણ છે, પર્યાય અપેક્ષા એની પર્યાયોમાં વધઘટ 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 હાનિવૃત્તિ 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 એ પણ ચાલ્યા કરે છે અને પર્યાયોમાં જેમ ગુણના ગુણ છે અનંત ગુણ, જેમ સોનામાં ગુણ છે પીળા ચીકા એમ વજન, એમ એના ભેદ કરતા વિકલ્પ ઉત્પન્ન થાય છે, એમ આત્મામાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ છે એના ભેદ કરતા પણ પર્યાયમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે તો એ બંધાય છે પર્યાયમાં, અને અસંયુક્તમાં સામે સંયુક્ત પણ લીધું છે તો એમાં પણ એને પાણીનું દ્રષ્ટાંત આપીને કહે છે કે પાણી શીતળ હોવા છતાં ઉષ્ણતાના નિમિત્તના સંગે પાણીની પર્યાયમાં સમયવર્તી ઉષ્ણતા થાય છે એવી કોઈ વધ સ્પષ્ટ આવી સ્થિતિ પણ એની ત્રિકાળી દ્રવ્ય અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત છે ત્યારે એની પર્યાયમાં બધ સ્પષ્ટપણું છે, અનિયતપણું છે, અન્યપણું છે, એનામાં વિશેષપણું છે અને એનામાં દુઃખ સાથે સંયુક્તપણું, એવું સંયુક્તપણું પણ પર્યાય અપેક્ષાએ રહેલું છે. માત્ર ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને માત્ર પર્યાય. જે સમયે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એ સમયે પર્યાયમાં અશુદ્ધતાનું પરિણામ ચાલે છે. જે સમયે ત્રિકાળી દ્રવ્ય બંધાયેલો નથી, અબંધ છે, એ સમયે પર્યાયમાં બંધની પ્રવૃત્તિ ચાલી રહી છે. એમ કરીને એમ કે છે કે આ બધ સ્પષ્ટ આદિ ભાવો છે, એ બંધાયેલા ભાવો છે, પર્યાય અપેક્ષિત ભાવો છે, પર્યાયમાં બંધની સ્થિતિ જે ચાલી રહી છે, બધ સ્પષ્ટત્વ આદિ ભાવ, આદિ એટલે બધા પાછી રહી ગયા, એ બધા ભાવો અભૂતાર્થ હોવા. અભૂતાર્થ એટલે શું? અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું અને અર્થ એટલે કે એનો ભાવ. અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે એનો ભાવ. એટલે કે અભૂતાર્થ એટલે એના ભાવનું હોવાપણું એમાં નથી. એ બધા અભૂતાર્થ છે ભાવો, બદસ્પર્શાદી ભાવો અભૂતાર્થ છે. ભૂતાર્થ સ્વભાવમાં એવા ભાવો અભૂતાર્થપણે રહેલા છે, એનું અસ્તિત્વ નથી. માટે અનુભૂતિ થઈ શકે છે. અનુભૂતિ ક્યારે થઈ શકે? કે ભૂતાર્થ સ્વભાવમાં અબદ્ધ સ્પષ્ટ આદિ સ્વભાવ છે, એમાં બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો જે છે એનો એમાં અભાવ હોય તો એનું લક્ષ્ય કરતા, એની દ્રષ્ટિ કરતા, એમાં અહમ કરતા અનુભૂતિનો જન્મ થાય. એવા બધ સ્પષ્ટ આદિ ભાવો છે એ અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. એટલે અહીંયા પર્યાયમાં વિભાવનું પરિણામ બતાવે છે અને દ્વિકારી દ્રવ્ય છે એ પોતાનો સ્વભાવ છે એમ બતાવે છે. હવે પર્યાયમાં વિભાવનું પરિણામ બતાવે છે એમાં ઘણો વિસ્તાર છે. ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શાશ્વત અબજ સ્પષ્ટ અનન્ય નિયત અભિષેક અસંયુક્ત એવું અપરિણામી તત્વ, એ તો એકરૂપ તત્વ છે, અખંડ તત્વ છે. એમાં તો બીજો કઈ પ્રશ્ન આવતો નથી. એમાં કારણ કે પર્યાયો જ નથી. એમાં જો સમયસાર પરમાત્માની અગિયારમી લાખ છે, અગિયારમી લાખમાં એમ કીધું કે વ્યવહારની સગળો એ ભૂતાર્થ છે અને શુદ્ધ નહી ભૂતાર્થ છે, અને ભૂતાર્થને આશરે સમીર દર્શન ની પ્રાપ્તિ થાય છે. તો વ્યવહાર નહીં સગળો એ ભૂતાર્થ, શુદ્ધ નહીં એટલે ત્રિકાળી દ્રવ્યને ભૂતાર્થ, અને એ વ્યવહાર નહીં સગળો એ ભૂતાર્થ, શુદ્ધ નહીં ભૂતાર્થ, અને ભૂતાર્થને આશરે સમીર દર્શન ની પ્રાપ્તિ થાય. તો વ્યવહાર નહીં સગળો એ ભૂતાર્થ કીધો, એ વ્યવહાર નહીં જે કીધી વ્યવહાર નહીમાં પૂજી ગુરુદેવ શ્રીએ ચાર પ્રકારના વ્યવહાર ઉતાર્યા. ચાર પ્રકારમાં બે અસદભૂતના અને બે સદભૂતના. બે અસદભૂતના ક્યાં? તો કે બે રાગના પ્રકાર, બુદ્ધિપૂર્વકનો રાગ ને અબુદ્ધિપૂર્વકનો રાગ, એ બે અસદભૂતમાં. અને સદભૂતમાં ક્યાં? કે જ્ઞાન કોઈ પણ રાગાદી ભાવને જાણે તો એવો જ્ઞાનમાં ઉચ્ચારાયેલો રાગનો તો એ સદભૂત ઉપચાર, અને જ્ઞાન તે આત્મા એવો અસદભૂત ઉપચાર, એ સદભૂત ઉપચાર એવો અસદભૂત ઉપચાર, એ સદભૂત વ્યવહારના બે ભેદ, અસદભૂતના બે ભેદ. અસદભૂતમાં ઉચ્ચરિત અને અનુચ્છરિત, સદભૂતમાં ઉચ્ચરિત અને અનુચ્છરિત. શબ્દમાં ભૂલ થઈ જાય તો સમજી લેજો. બે પ્રકાર, ચાર પ્રકારના વ્યવહારથી ના, એક અસદભૂત ના બે ભેદ સદભૂત, અસદભૂતમાં ઉચ્ચરિત અને અનુચ્ચરિત, સદભૂતમાં પણ ઉચ્ચરિત અને અનુચ્ચરિત. અસદભૂતમાં ઉચ્ચરિત શું? કે રાગ પ્રગટ રૂપે અત્યારે ખ્યાલમાં આવે છે અને અસદભૂત વ્યવહાર, અને અસદભૂત અનુચ્ચરિત એટલે શું? કે અત્યારે રાગ છે ખરો પણ ખ્યાલમાં નથી આવતો, એને અબુદ્ધિપૂર્વક રાગ, અબુદ્ધિપૂર્વક રાગ. અત્યારે સાંભળવાનો વિકલ્પ ચાલતો તો બુદ્ધિપૂર્વક રાગ તો ચાલુ છે, એ બુદ્ધિપૂર્વક રાગ અત્યારે ચાલુ છે, પણ બીજો રાગ હમણાં આવવાનો છે એ અંદરમાં અબુદ્ધિપૂર્વક પણ વિદ્યમાન છે. એટલે રાગ વિદ્યમાન છે એટલે ત્યાં રાગ અંદરમાં એવી રીતે વિદ્યમાન નથી, પણ એ આવવાનો છે, એ અબુદ્ધિપૂર્વક પણ અંદરમાં પડ્યો છે. એટલે કે હમણાં આ જાતે બીજો રાગ આવશે, રાગ 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 પરિણામ ચાલવાનું છે. એને અબુદ્ધિપૂર્વક રાગ કહેવાય. તો એ અસદભૂતના બે પ્રકાર, સદભૂતના બે પ્રકાર ક્યાં? તો કે જ્ઞાન રાગ ને જાણે તો એ ઉચ્ચરિત સદભૂત, અને જ્ઞાન કે આત્મા તો એ અનુચ્ચરિત સદભૂત. લક્ષ કરે તો એ પર્યાય તો શુદ્ધ થઈ જાય છે. તો એ પર્યાયમાં આવેલા વ્યવહાર હતા એ નીકળી ગયા, અને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતા નિશ્ચય પ્રગટ થઈ ગયો. તો પર્યાયનો સ્વભાવ તો ઉપાદ્ય છે. પર્યાયમાં જે વિશેષ પ્રકાર ચાલ્યા કરે છે પર્યાયમાં પ્રત્યેક સમયે, અત્યારે પર્યાયમાં રાગ આવ્યો, અત્યારે પર્યાયમાં વિદ્યા પચ્યું, અત્યારે પર્યાયમાં અજ્ઞાન ચાલ્યું, તો એ અજ્ઞાન વિદ્યાત્મક રાગ છે, એ પર્યાયની ઉત્પાદની ઉપાધિ છે. ઉત્પાદની ઉપાધિ, ઉત્પાદની ઉપાધિ નીકળી ગઈ તો પછી ઉત્પાદ થયો, તો એમાં સમ્યકતા આવી ગઈ. તો એ સમ્યકતા એ કરી જન્મ લીધી. પર્યાય ઉત્પાદે 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 સ્વભાવ, અને એમાં નવું 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 વિશેષ પણ આવે છે. ચાહે વિદ્યાત્વ આવે, ચાહે રાગ આવે, ચાહે અજ્ઞાન આવે, પછી વિતરાગતા આવે, સમ્યકતા આવે, સમ્યક જ્ઞાન આવે, તો એ નવું 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 બધું નવું 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 ઉઠ્યા કરે છે. ઉત્પાદે સરળ છે. ઉત્પાદ 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 ઉત્પાદે 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 એ પર્યાયનો સ્વભાવ છે. અને ધ્રુવ પણ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. આ બે સ્વભાવ છે. સ્વભાવમાં જે વધારાની ચીજ આવે છે, ઉત્પાદમાં પણ જે વિશેષપણ આવે છે, એ વિશેષપણ જે આવે છે એમને બાહ્યમાં કર્મ સાથે સંબંધ છે. આવે છે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો, અને પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોના નિમિત્તે થતા પોતાના વૈભવિક ભાવો, તો એને પર સાથે સંબંધ, પરની સાથે સંબંધ, પર્યાયના વિશેષ ભાવોને ચાલે છે. એટલે એવી પર્યાયને અહીંયા અભ્યાસની ગાથામાં શું કીધું કે વ્યવહાર નહીં સંભળો ભૂતાક છે, અને શુદ્ધ નહીં ભૂતાક છે. આ વિષય આપણે બધા લઈ છીએ ને, એનું કારણ છે કારણ આપણે સિદ્ધ કરીએ છીએ. ખરેખર અબધ સ્પષ્ટ કોને કહેવાય, અને બધ સ્પષ્ટ આની ભાવ કોને. અગિયારમી ગાથાથી આ વિષય છે. અગિયારમી ગાથામાં પર્યાયથી નિરપેક્ષ દ્રવ્ય લીધું છે. પર્યાયોનો સર્વથા અભાવ કીધો છે, દ્રવ્યમાં સર્વથા અભાવ. પછી એમાં એમ પણ કીધું કે એ પર્યાયોનો સર્વથા અભાવ છે, એટલે પર્યાયો અભૂતાર્થ છે, એટલે ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને, અભાવ કરીને નહીં, એનો અર્થ પણ સમજવા લીધો છે. ગૌણ કરીને અભૂતાર્થ એટલે શું? કે ગૌણ કરીને અભૂતાર્થ એટલે એનો અર્થ એમ નથી કે દ્રવ્યમાં ક્યાંક કોઈ ખૂણે પર્યાય પીડી છે અને એને ગૌણ કરવાની છે અને અભૂતાર્થ કરવાની છે, એમ એનો અર્થ બિલકુલ નથી. પણ એમ છે કે ભાઈ આપણે એમ કીધું છે કે દ્રવ્યમાં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ એમ છે કે દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં, એ તો 100% વાત છે. ગૌણ કરીને અભૂતાર્થ નો અર્થ એમ છે કે પર્યાય પર્યાયમાં નથી. લોકો એમ કે તો ખરેખર વેદાંત થઈ જાય છે. પર્યાય પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. એ ખરેખર એવું દ્રવ્ય ઉપાદે છે, એવું દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. પર્યાય જો ક્યાંય દ્રવ્યમાં અંદર કોઈ ખૂણામાં પડી હોય અને એમ કહેવામાં આવતું હોય કે આ ગૌણ કરીને અભૂતાર્થ છે, તો એમ એનો અર્થ નથી. જે ગુરુદેવશ્રીએ નિયમ સારની છેલ્લી 187 ગાથાનું પ્રવચન છે સાંભળી લો, એમાં આનો અડધી કલાક ખુલાસો કર્યો છે. ગૌણ કરીને અભૂતાર્થ એટલે શું? સર્વથા અભૂતાર્થ એટલે શું? પર્યાય દ્રવ્યમાં નથી એનો અર્થ શું? દ્રવ્યમાં નથી પછી ગૌણ કરીને અભૂતાર્થ કીધી એટલે પર્યાયમાં પર્યાય છે એનો અર્થ છે? અને દ્રવ્યમાં નથી એમ એનો અર્થ છે એમ કરીને ગુરુદેવમાં સ્પષ્ટીકરણ કર્યું છે. એટલે અહીંયા શું કે છે કે વર્જ સ્પષ્ટ આદિ ભાવો અભૂતા અર્થ નહીં, ભૂત એટલે હોવા પણ અર્થ એટલે ભાવ, અભૂતા હોવાથી એટલે કે દ્રવ્યમાં પર્યાયોમાં જે સ્પષ્ટાદી ભાવો બંધાયેલા ભાવો ચાલે છે એ બધા અભૂતા છે, એ ભૂતા નથી અભૂતા છે, એટલે એમાં વિદ્યમાન જ નથી, દ્રવ્યમાં છે જ નહીં પર્યાય, પર્યાયો ભાવો જે ચાલે છે એ દ્રવ્યમાં છે જ નહીં એમ કહેવા માંગે છે. અમૃતચંદ્ર આચાર્ય એમ અર્થ કર્યો સમયસર ટીકામાં કે દ્રવ્યમાં પર્યાયો અભૂતા છે એટલે કે પર્યાયો દ્રવ્યમાં નથી. અને જયસેન આચાર્ય એમ અર્થ કર્યો કે દ્રવ્યમાં પર્યાયો અસત્યા છે. અમૃતચંદ્ર આચાર્ય એમ કીધું કે દ્રવ્યમાં પર્યાયો નથી એનો અર્થ પર્યાયો અભૂતા છે. જયસેન આચાર્ય ટીકા કરી કુંકુમ આચાર્યના સમયસર નિયમમાં એમ કીધું કે પર્યાયો અસત્યાર્થ છે. તો અસત્યાર્થ કહેવાનું તાત્પર્ય શું, અભૂતાર્થ કહેવાનું તાત્પર્ય શું? અભૂતાર્થમાં એમ કહેવા માંગે છે કે દ્રવ્યમાં પર્યાયો નથી, અને અસત્યાર્થમાં એમ કહેવા માંગે છે કે પર્યાયો છે કે દ્રવ્ય નથી, એ બધા અસત્યાર્થ છે. પર્યાયો છે તે દ્રવ્ય નથી અસત્યાર્થ છે, અને અભૂતાર્થ છે એટલે કે પર્યાયો દ્રવ્યમાં નથી એમ તેનો અર્થ થાય છે. આ બધી વસ્તુ એવી છે આપણે જેટલી સમજણમાં આવે એટલી સમજણ આપણે પ્રબળ કરવી, ત્રિકારી દ્રવ્ય વિદ્યમાન છે એમ હું છું એવો દ્રષ્ટિનો વિષય છે, એવો પરિણામી તત્વ છે, એવી શાશ્વતતા છે, એવી ત્રિકારતા છે, એવી નિર્લેપતા છે, એવું અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત પાંચ વિશેષણોથી યુક્ત એવું એક રૂપે ત્રિકારી દ્રવ્ય છે તે હું છું, ઈ મૂળવાત છે. પછી એ મૂળવાત સુધી પહોંચવા માટે અભૂતાર્થ એને ભૂતાર્થ ન લાગવા માટે એટલે અભૂતાર્થ શું છે એ જ વેની સમજણમાં આવી જાય તો એને ભૂતાર્થ સ્વભાવ ઉપર નજર જાય. એમ અગિયારની ગાથામાં દ્રવ્યથી પર્યાયને નિરપેક્ષ, પર્યાયથી દ્રવ્યને નિરપેક્ષ, પર્યાયો દ્રવ્યમાં. પછી તેરની ગાથા આવી, તેરની બારમી તો વ્યવહારને જાણેલો પ્રયોજનમાંની સાધકની ગાથમાં છે. પછી તેરની ગાથા એ સમય દર્શનની છે, ચૌદમી સમય દર્શનની છે. તેરની ગાથામાં શું કીધું કે પર્યાયો છે એ સ્વતંત્ર છે અને પર્યાયોને દ્રવ્યની અપેક્ષા નથી, પર્યાયોને દ્રવ્યની અપેક્ષા નથી. અને અગિયારમી આમ કીધું કે દ્રવ્યને કોઈ પર્યાયોની અપેક્ષા નથી, એવું દ્રવ્ય છે. તેરમી માં કીધું કે પર્યાયોને કોઈ દ્રવ્યની અપેક્ષા નથી, એવું પર્યાયનું પરિણામ છે. એટલે બે કથામાં દ્રવ્ય અને પર્યાયની સત્તાને યથાર્થપણે સ્થિર કરી છે. જેમાં એમ લખ્યું છે તેમની કાર્યમાં કે જીવાદી નવે તત્વો છે એને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે, નવે તત્વોને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે. એટલે નવે તત્વોને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય તો નવ તત્વો તો પર્યાય છે, એને જાણતા સમ્યક દર્શન કેવી રીતે થાય? આગળ ભૂતાર્થને એ શબ્દ બધું સાચા નથી. એટલે શું કે દરેક પર્યાયને તું નિરપેક્ષ જાણ, કોઈ પર્યાયને તું સાથે જ જાણ, બધી પર્યાયો નિરપેક્ષ જાણી ને તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી જશે, દ્રવ્યો ઉપર ચાલી જાય એમ કહેવા માંગે છે. ભૂતાર્થને એ જાણતા નવે તત્વોને ભૂતાર્થને એ જાણતા સમય દર્શન જ છે. અગિયારમી તેરમી ગાથા અને ચૌદમી ગાથામાં એમ કહે છે કે આ વર્ગ સ્પષ્ટ આદિ ભાવો જેટલા છે એ બધા અભૂતાર્થ છે, જેટલા પર્યાય ભાવો છે એ અભૂતાર્થ છે એમ જો તું માનવા માંડીશ તો તારી પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટશે. કારણ કે અભૂતાર્થની દ્રષ્ટિ તો કોઈ કરે નહીં, અભૂતાર્થની દ્રષ્ટિ કરે નહીં એટલે કે જેનું દ્રવ્યમાં હોવાનું જ નથી, જે અભૂતાર્થ એટલે કે દ્રવ્યમાં જે છે જ નહીં અને હું તો દ્રવ્ય છું તો એની દ્રષ્ટિ હું શા માટે કરું, તો અભૂતાર્થ છે. ભાવો બધા ભાવો નિયમથી કર્મ સાપેક્ષ હોય છે, નિયમથી કર્મના નિમિત્ત નિમિત્ત સંબંધે ઉત્પન્ન થતા હોય છે, માટે બંધાયેલા ભાવો છે એ બધા અભૂતાર્થ હોવાને કારણે મારા સ્વભાવમાં એનો સર્વથા અભાવ હોવાને કારણે હું એક ભિખારી ચેતુને સત્તા માત્ર છું એમ જ્યાં ખ્યાલ આવે છે ત્યાં અનુભૂતિનો જન્મ થઈ જાય છે. પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ કર. પર્યાય દ્રષ્ટિ તે વિદ્યા દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. સાપેક્ષ દ્રષ્ટિ તે વિદ્યા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એમ જેને વિચારધારા ચાલે એનું વલણનો વેગ આખો દ્રવ્ય તરફ ચાલે અને એ ચાલ્યો જાય ત્યાં જ એને પર્યાયો બધી અભૂતા થઈ જાય છે અને ત્રિકાળી દ્રવ્ય ભૂતા થઈ જાય. પ્રત્યેક સમયે એનું જ્ઞાન ઉત્પન્ન થયું, જ્ઞાન ઉત્પન્ન થયું એ દ્રવ્ય નું જ્ઞાન હોવાને કારણે દ્રવ્ય કરવા માટે નિપાર છે. તો એ પર્યાયમાં જે જ્ઞાન પ્રગટ થાય છે ને એ જ્ઞાન 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 પ્રગટ્યા કરે છે. એ જ્ઞાનનું નામ પહેલામાં પહેલા કોઈ સંયોગ સંજ્ઞાન એવું નામ નથી પડતું. એ માત્ર જ્ઞાન છે, પહેલામાં પહેલા એ લક્ષણ છે. આ લક્ષણ છે એ નિયમથી દ્રવ્ય જેવું હોવાને કારણે પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ કેવો પારિણામિક ભાવ? પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. કેવો ભાવ? પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. એ ઉપયોગ લક્ષણ છે. ઉપયોગ લક્ષણ અથવા સૂત્રમાં કીધું તો ઉપયોગ લક્ષણ. ઉપયોગો લક્ષણ જીવનું લક્ષણ કેવું? તો કે ઉપયોગ લક્ષણ. જીવનું લક્ષણ કેવું? દ્રવ્ય અપેક્ષાએ. તો કે પરમ પારિણામિક ભાવ લક્ષણ. જીવનું લક્ષણ કેવું? પર્યાય અપેક્ષાએ. તો કે ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણ પ્રણાદિ અનંત, પરમ પારિણામિક ભાવ લક્ષણ પ્રણાદિ અનંત, એવા બે ના લક્ષણો વિદ્યમાન છે. આખી રમત ઈ બે ના ભેદમાં ને અભેદમાં છે. ઈ ભેદ ને અભેદમાં જે પ્રકારે સ્થિતિ ચાલતી હોય ને એવી રીતે બાર માં રાત્રે સ્થિતિ એવી રીતે નવા કર્મો બંધાયા છે. એવી રીતે નવા કર્મો બંધાય છે. મૂળ્યું અહીંયા એક ત્રિકાળી દ્રવ્ય અને એક એનું ઉત્પાદ થતું જ્ઞાન ઉપયોગ. એટલી સ્થિતિ જીવ પાસે બચી ગઈ છે. એ જીવની સ્થિતિ છે, એ પોતાની સ્થિતિ છે. એટલી સ્થિતિમાં જીવ રહે છે. બાકી બધું જેટલું ચ્યા કરે છે, વિદ્યાર્થ થાય, લાભ થાય, અજ્ઞાન થાય, બધી સ્થિતિ કર્માધીન ચાલે છે. એ બધી કર્મ સાપેક્ષ પર્યાયો છે. બધી વિભાવ નો પર્યાયો કયો કે વિભાવ કરીને પછી સમ્યક પર્યાયો થાય. એ બધી પર્યાયો ખરેખર કર્મ સાપેક્ષતાથી રચાયેલી છે. મૂળ્યું જીવના સ્વરૂપનું જોવો તો એક ત્રિકાળી દ્રવ્ય છે અને એક એનો ઉપયોગ લક્ષણ છે. એટલી સ્થિતિ આખી આત્માની સ્થિતિ. એવી આત્માની સ્થિતિ જેને ખ્યાલમાં આવવા માંગે છે એનો જે ઉપયોગ લક્ષણ વાળી સ્થિતિ છે, જ્ઞાનની ઉત્પાદ વાળી, એ ઉપયોગ લક્ષણ છે. ઉત્પાદ વાળું છે. અને ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, એ ધ્રુવની સ્થિતિ છે. ઉપયોગ લક્ષણનો જે ઉત્પાદ થાય છે ને એ ઉપયોગ લક્ષણ દ્રવ્યમાંથી દ્રવતો ભાવ છે. દ્રવ્યમાંથી દ્રવ્ય, દ્રવ્યમાંથી દ્રવ્ય, દ્રવ્યમાંથી દ્રવ્ય. હમણાં આપણે એ કીધું ને કે ઉત્પાદ વે પર્યાયનો સ્વભાવ છે. અને એ ઉત્પાદમાં જેટલી વધારાની ચીજ ઉપરક્તિ, જેટલું વિશેષ પરિણામ, ધારો કે જ્ઞાન તો આવ્યું અંદરથી, અંદરથી સમય જ્ઞાન તો નથી આવતું, મિથ્યા જ્ઞાન નથી આવતું અંદરથી. જો અંદરથી મિથ્યા જ્ઞાન આવે તો ત્રિકાળી દ્રવ્ય મિથ્યા નું ઉપયોગ થઈ જાય. અને જો અંદરથી સમય જ્ઞાન આવી જાય, જો અંદરથી સમય જ્ઞાન આવે તો સમય જ્ઞાન જ આવવું જોઈએ. તો કોઈ અજ્ઞાનિત નથી. અંદરથી જો સમય જ્ઞાન આવે તો કોઈ અજ્ઞાની તો રહે જ નહીં ને. તો અંદર સમય જ્ઞાન આવ્યા જ કરે, આવ્યા જ કરે. પર્યાય વસ્તુ અંદરથી સમય જ્ઞાન ની આવતી હોય, સમય દર્શન ની આવતી હોય, સમય ચારિત્ર ની આવતી હોય, તો એનો અર્થ એમ થઈ જાય કે
જે આપણે સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર પ્રગટ થાય એ કયો ભાવ છે? તો કે સમ્યક દર્શન પ્રગટ થયું એ તો ઔપસમિક ભાવ પ્રગટ થયો, સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ તો ક્ષયોપસમ ભાવ પ્રગટ થયો. તો જો અંદરથી એ ભાવ આવ્યો હોય તો દ્રવ્ય એ ભાવવાળું થઈ જાય. એવું તો છે નહીં, એવા ભાવવાળું તો દ્રવ્ય નથી. ક્ષયોપસમ ભાવવાળું દ્રવ્ય નથી, ઔપસમિક ભાવવાળું દ્રવ્ય નથી, ચારિત્રિક ભાવવાળું દ્રવ્ય નથી, પરંપરાગત ભાવવાળું દ્રવ્ય છે. તો એમાંથી જે દ્રવણ થાય, એમાંથી જે આવે પરમ પરિણામી ભાવ આખો પથરાયેલો છે, એની ઉત્પત્તિ ત્યાંથી કોઈ પણ પર્યાય થઈ તો એ તો એમાં જે હોય એવો ભાવ ને પાર, એના સિવાયનો ભાવ તો પાર ના આવે. પછી સંતાનથી એનો ભાવ બીજો બને એ જુદો થઈ જાય. સંતાનથી પછી પર્યાયમાં પરિણામ થાય સ્વતંત્રપણે, ત્યારે એમાં ઔદૈક ઔપસમિક સંયોગસમિક સાયુ એવા બધા ભેદો પડી જાય. પણ જ્ઞાનની જે એક સ્થિતિ ચાલે છે એમાં તો પ્રત્યેક સમયે ઉપયોગ લક્ષણ જ પ્રગટ થાય છે. એ ઉપયોગ લક્ષણને પર્યાથી નય એનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પર્યાથી નયનો પારિણામિક ભાવ એટલે શું? એ જે ઉત્પાદ થયો એ ઉત્પાદ હોવાને કારણે એ પર્યાય છે, અને એ પર્યાય છે અને એ જ્ઞાનનો અંશ છે એટલે પર્યાથી નહીં. અને પારિણામિક ભાવ છે એટલે વિકારી દ્રવ્યમાંથી જે ભાવ પ્રગટ થાય એવો અંતર પરમ પારિણામિક ભાવ છે. તો એ લક્ષણ પ્રગટ થયું એ પર્યાર્થિક નિયમના પારિણામિક ભાવ પ્રગટ થાય છે. અને એ પર્યાર્થિક નિયમનો પારિણામિક ભાવ જેમ વિકારી દ્રવ્ય અનાદિ અનંત છે એમ એ ભાવ પણ અનાદિ અનંત એવો ને એવો એવો ને એવો એવો ને એવો પ્રત્યેક સમયે પ્રગટ 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 થયા જ કરે. પ્રત્યેક સમયે એવો જ ભાવ દ્રવ્યમાંથી દ્રવતો ભાવ છે એટલે એ પર્યાય હોવા છતાં ઉત્પાદ હોવા છતાં એ ઉત્પાદ એવો ઉત્પાદ છે કે જે દ્રવ્યને કદી છોડતો જ નથી એવો ઉત્પાદ છે. ચર્ચા અહીંયા અવધપષ્ટાદી ભાવો અભૂતાર છે એ ચાલે છે, એની ઊંડાણની ભૂમિકા ચાલે છે. અવધપષ્ટાદી ભાવો અભૂતાર ખ્યાલમાં આવે ને એટલે ભૂતાર સ્વભાવ ઉપર નજર ચાલે, આ ચર્ચા એની ચાલે છે. તો એમાં બીજી વસ્તુ કે એમ કે કોઈ બીજો વિષય કે એમાં બીજી દિશા જ ચાલે છે, આ દિશા ચાલે, આ દિશામાં જ કામ થાય છે. આ દિશામાં જે આવી જાય છે ને એ સીધો ભૂતાર્થમાં વયો જાય છે. એ ઉપયોગ લક્ષણ આખું છે એ અનન્ય રહેલો પારિણામિક ભાવ ભૂતકાળી દ્રવ્ય સાથે અનન્ય 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 અન્ય અનન્ય. ગયા વખતે કીધું કે તમે આ 140 નંબર 141 માં પરસ્પર ટીકા પછી એમાં જોજો આ વિષય છે. ગુપ્તે લીધો છે શબ્દ ભલે જુદા હોય વિષય આ છે, તમને ખ્યાલ આવી જાય માનજો. તો એ જે આખી ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્યપણે એક ઉપયોગ કામ કરી રહ્યો છે જે ભલે ઉત્પાદ ત્રિકાળી દ્રવ્ય ઉત્પાદ વગર ધ્રુવ છે પણ એની અનન્યતા કાયમ રહે છે. હવે એ અનન્યતા છે ને એને એમ કહેવાય કે આ પર્યાય આ ઉત્પાદ દ્રવ્ય સાથે પ્રથમચિત અનન્ય એટલે કોઈ એક અપેક્ષાએ અનન્યપણે રહેલો છે. કોઈ એક અપેક્ષાએ અનન્ય એને શા માટે કહેવામાં આવે છે? જેવું ત્રિકાળી દ્રવ્ય છે એવો જ આ ઉત્પાદ છે માટે એને કોઈ એક અપેક્ષાએ અનન્ય પણ કહી શકાય છે. કારણ કે એવો જ ઉત્પાદ થયો છે, એવો ઉત્પાદ એટલે અંશી જેવો છે એવો આ અંશ છે, એ અંશીનો અંશ છે. એ કોઈ બહારનો અંશ નથી, એ કોઈ પર્યાયમાંથી આવતો અંશ નથી, અંશીમાંથી આવતો અંશ છે. માટે એ અંશ છે એ ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્ય જ્ઞાન 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 રૂપે રહેલું છે. એવો જે અંતરમાં આખું અનન્ય પણ ચાલે છે એમાં જેટલો એનો એ ભેદ પાડે છે ને જ્ઞાનનો, જ્ઞાનનો ભેદ પાડે એમ કે અજ્ઞાનની અજ્ઞાનનો ઉપયોગ એ જે ભેદ પડ્યો ને જેટલો ભેદ પડ્યો ને તો નિયમથી આયા ચારિત્રની રાગ નિયમથી અભેદને કારણે નહીં, ચારિત્રની પર્યાયની ઉત્પત્તિ રાગની થઈ, એ સ્વતંત્રપણે કહેવાય. નિરપેક્ષતાથી જોવો તો એ સ્વતંત્ર પડે, સાપેક્ષતાથી જોવો તો આ ભેદે બની ગઈ છે. એ વાત છે. સાપેક્ષતાથી જોવો તો અહીંયા ભેદ કર્યો એટલે ત્યાં રાગની ઉત્પત્તિ થઈ છે. નિરપેક્ષતાથી જોવો તો અહીંયા સ્વતંત્ર રાગ ઉત્પન્ન થયો છે. અહીંયા જ્ઞાનનો ભેદ કર્યો એમાં એ જ્ઞાનનો ભેદ છે. આવી રીતે ભાવો છે એની શરૂઆત આ ભેદ થી થાય છે. અને સમાપ્ત થયો એટલે વિકલ્પ જેટલો ભેદ તમને જ્ઞાન જ્ઞાયક નો તમે જેટલો પેદા કરે તો ત્યાં નિયમ થી રાગની ઉત્પત્તિ થાય. રાગની ઉત્પત્તિ કયો? ભેદની ઉત્પત્તિ કયો? ગુણભેદની ઉત્પત્તિ કયો? પર્યાય દ્રષ્ટિથી કે વૃદ્ધિ હાનિ કયો? એ બધું ત્યાં બધ સ્પષ્ટ આદિ ભાવોમાં રહેલું છે. એવા બધ સ્પષ્ટ આદિ ભાવો અહીંયા ભેદ પડે છે એટલે ઉત્પન્ન થાય છે. જો અહીંયા અભેદ ખ્યાલમાં આવી જાય ને તો એને ત્યાં બધ સ્પષ્ટ આદિ ભાવો ઉત્પન્ન થતા નથી. અને અહીંયા અવધ સ્પષ્ટમાં એનું જ્ઞાન લંબાઈ જાય છે અને એ લંબાય છે તો એને અનુભૂતિનો કાળ આવી જાય છે અને ત્યાં નિર્મી કરતા ખ્યાલમાં આવે ને ખ્યાલમાં પછી એની પાછળ જીવે તો ઉપયોગ કામ કેવું કરે પછી ઉપયોગ હોય ને જ્ઞાનનો ઉપયોગ ખૂણામાં સાકર મૂકી દો, કોઈ પણ જગ્યાએ એનું જ્ઞાન જ એવું કામ કરે કે સાકર પાસે પહોંચી જાય. જ્ઞાનનો ઉપયોગ એવી રીતે કામ જ કરો સાકર પાસે પહોંચી જાય. એમાં જીવનો જ્ઞાનનો ઉપયોગ છે એ એવો જ છે કે એ વિકારી દ્રવ્ય પાસે પહોંચે. એનામાં એવી એક સંજ્ઞા આવી છે જેવી કીવી હોય ને એને સુગંધ આવી જાય સાકર, એને ખબર પડી જાય અહીંયા સાકર છે. એ સાકર એને ખબર પડી જાય તો એ રસ્તે દોડવા માંગે એમ આ જ્ઞાનના ઉપયોગમાં જ્યાં ખબર પડે કે આ જ્ઞાયક ભાવ છે, આ ચૈતન્ય સત્તા છે, આ પરિણામી સત્તા છે, રૂપ સત્તા છે, શાશ્વત સત્તા છે, એકરૂપ સત્તા છે, અખંડ સત્તા છે, તો જ્ઞાનનો ઉપયોગ છે ને એ ત્યાંથી આવ્યો હોવાને કારણે ત્યાં જ દોડવા માંડે, ત્યાં જ દોડવા માંડે, ત્યાં જ દોડવા માંડે. અને એ દોડવો જોઈએ તો કાર્ય સિદ્ધિ થાય. ત્યારે એમ કહેવાય કે આ બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ ક્યારે થાય? જયારે જ્ઞાન અને જ્ઞાયક નો ભેદ સમાપ્ત થઈ જાય અને હું જ્ઞાયક માત્ર આત્મા છું, ચૈતન્ય સ્વભાવે આત્મા છું, મારામાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને જણાય રહ્યો છે, મને ખરેખર જાણનાર જ જણાય છે, બીજું કઈ જણાતું જ નથી. એમ જ્યાં જાણનાર ઉપર એનું ત્રાટક થાય ત્યાં ખરેખર અનુભૂતિ નો જન્મ થાય. અને ત્યારે એમ કે બધ સ્પષ્ટ આદિ ભાવો તો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, મારામાં છે જ નહીં.
ત્યાં હું છું જ નહીં, મારામાં એ પ્રવેશા જ નથી. પ્રવેશાથી દૂર કરવા કે એનો અભાવ કરવાનો પ્રશ્ન જ નથી આવતો. હું તો આવો જ છું, હું તો ત્રિકાળ જ છું, શાશ્વત જ છું, એકરૂપ જ છું, અનાદિ અનંત જ છું. એમ જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં લક્ષણ અને લક્ષ્મણ બે વિકલ્પ છૂટી જાય છે અને એ બે છૂટતા વિકલ્પ પણ થઈ જાય છે અને અભેદ થતા નિર્વિકલ્પ. ત્યાં એને ખ્યાલ આવે છે કે ઓહો, આવી સ્થિતિ તો અનાદિથી ચાલતી હતી, અનાદિથી જ્ઞાયક હતો, અનાદિથી એનું પ્રગટ રૂપ જ્ઞાન હતું અને એ જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વિદ્યમાન હતો, છતાં મારી નજર ત્યાં પડતી નથી. જ્યાં નજર પડી ત્યાં જ અનુભૂતિનો જન્મ, ત્યાં જ બે વિકલ્પની સમાપ્તિ અને નિર્વિકલ્પતાની ઉત્પત્તિ થાય છે. એને એમ કહેવામાં આવે કે આ બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. એક એક બોલના એક એક દ્રષ્ટાંત આચાર્ય બોલા ઉતાર એ ઉતારી અને એમાં પાછો સિદ્ધાંત અમદીના પત્ર દ્રષ્ટાંત આપે છે. એટલું સુંદર દ્રષ્ટાંત છે. પાવાપુરી છે ને, પાવાપુરી, પાવાપુરીમાં આ કમલીના આવા પત્રો હોય પાણી છે ને, જે પાણીમાં ડૂબેલું, પાણીમાં ડૂબેલું હું દેખાવા છતાં પાણીથી જુદું છું, પાણીમાં ડૂબેલું હોવા છતાં પાણીથી જુદું. એમ કે છે બહાર કાઢો એટલે રૂવાણી એવી હોય કે એમાં પાણીનું ટીપું ચકી જ ન શકે. એનો અર્થ એ કે પાણી એટલે સ્પર્શું જ નથી. એમ આવ્યો છે કે સ્વરૂપી આત્મા છે, એને કોઈ દિવસ રાગ નો કે કર્મ નો સ્પર્શ જ થયો નથી, એની સાથે એને સ્પર્શ થયો જ નથી. એવો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા બે લેવલમાં બે થી જુદો છે. એટલે સ્વભાવે રહેલો અનાદિ અનંત એક રૂપ સત્તા વાળો મારો સ્વભાવ એવો ને એવો બચી ગયો છે. જ્યાં બનાવ બને છે એ બધું બસ સ્પષ્ટાની ભાવ કરે છે અને જ્યાં બનાવ બનતો નથી એ અબધ સ્પષ્ટ છે. એમ કમલીનું પત્ર છે એ પાણીમાં ડૂબેલું હોવા છતાં તમે એના સ્વભાવની સમીપ જઈને જોવો, કમલીના પત્રના સ્વભાવની સમીપ જઈને, એક ચૈતન્યના સ્વભાવની સમીપ જઈને જોવો તો એને રાગ દ્વેષ મોહ રૂપી અજ્ઞાનનો કદી સ્પર્શ જ થયો નથી, એ પર્યાયોને કદી સ્પર્શ જ નથી. એવો અસ્પર્શી પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, નાયક પરમાત્મા, ઉતાર વિરાજમાન છે. એમ દ્રષ્ટાંત આપે છે. જેમ કમલેનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા કમલીના પત્રની પર્યાય અને પાણીની પર્યાય દેવી પર્યાયને સ્પર્શાવા રૂપ નિમિત્ત નૈમિત સંબંધ કહેવામાં આવે છે. એના બેના દ્રવ્યને નહીં, એની દેવી પર્યાયને, દેવી પર્યાયને નજીક જોઈને કહેવામાં આવે છે કે આ એકબીજાને સ્પર્શી ગયા. સ્પર્શતા નથી બિલકુલ, દ્રવ્ય તો સ્પર્શે જ નહીં પણ દેહી એકબીજાની પર્યાયને પણ બિલકુલ સ્પર્શ થતો નથી. એટલી જુદાઈ રહેલી છે. બે જળ પદાર્થ હોય તો બે જળ પદાર્થમાં બે જળ પદાર્થની બે સ્વતંત્ર પર્યાય એકબીજાને સ્પર્શી નથી, ત્યારે તો બે પદાર્થની સ્થિતિ થાય છે. એના દ્રવ્યગુણ પર્યાય એનામાં પાણીના અને કમળી વિના પત્રના દ્રવ્યગુણ પર્યાય કમળી વિના, એની પર્યાય અહીંયા ઉત્પાદ પામે, પાણીની પર્યાય ત્યાં ઉત્પાદ પામે. બેને સંકારે જોઈને એમ કહેવામાં આવે કે બેને નિમિત્ત નૈમિત સંબંધ છે અને પાણીમાં કમલીનું પત્ર ડૂબેલું છે. પાણીમાં ડૂબ્યું જ નથી, કમલીનું પત્ર જુદું જ રહે છે. જો પાણીમાં ડૂબ્યું હોય તો તમે એને બહાર કાઢો તો એની ભેગું બધું પાણી આવવું જોઈએ. પાણી બધું આવતું જ નથી એની ભેગું, માત્ર કમલીનું પત્ર એટલું બહાર આવે છે. એટલે એ બે ની જુદાઈ અત્યંત જુદાઈ રહેલી છે, અત્યંત જુદાઈ. એટલે આને કહે છે કે કમલીનું પત્ર જળમાં ડૂબેલું હોય
તેનો જળથી સ્પર્શાવાળો અવસ્થાથી અનુભવ કરતા અવસ્થાથી જોવો તો એવું લાગે છે, એવું લાગે છે, જીવન નથી એવું. અવસ્થાથી જોતા એની એકબીજાની અવસ્થા બિલકુલ સ્પર્શાય નથી, એવું લાગે છે કે આને સ્પર્શ થઈ ગયો, સ્પર્શ થઈ ગયો, સ્પર્શ થઈ ગયો, સ્પર્શ થયો નથી. એમાં ચૈતન્ય સત્તા અને રાગ, ચૈતન્ય સત્તા અને કર્મ છીલી માર નામની ઘટના છે, જુદા પડી જાય કે ભાઈ જુદા છે એવો ખ્યાલ કરવો એનું નામ જ છે ને જ્ઞાન ની કરવત પાડી દીધી. સાંજ જેવું લાગે છે દારૂ ગોળો મૂકે પછી એને ફોડે ફોડે ને ત્યાં પથ્થર લાગે, પથ્થર બે જુદા પડી, એ પથ્થર બે જુદા પડ્યા નથી, પથ્થર તો જુદા હતા. એટલે તો સુરત પીપો છે, એ તો એને ખબર પડી ગયું હનુમાન નામમાં કે અહીંયા છે ને આ જુદા છે, ત્યારે એ જુદા પડે છે. એ કોઈ નિકર્માત્મક જ્ઞાન છે ને, અમુક અપેક્ષાને બળવાનું છે, અમુક અપેક્ષા જેનું નામ નિકર્માત્મક દશામાં પણ અમુક પ્રયોગે ચડ્યું હોય, નિર્ણયની ભૂમિકામાં પહોંચ્યું હોય, એવું જ્ઞાન પણ કોઈ બળવાન રીતે કામ કરતું હોય છે, એને અમુક પ્રકારનો ખ્યાલ આવી ત્યારે એ જુદા છે ને પડે, જુદા પડે એને ખબર પડે આ જુદા છે, ત્યારે તો જુદા પડી શકે, ભેગા હોય તો જુદા પડે કેવી રીતે. એ માન્યા કે છે કે આ બે તને ભેગા લાગે છે પણ ભેગા થયા નથી. કમલીનું પત્ર અને પાણી તો ભેગા થયા જ નથી, પણ કમલીના પત્રની પર્યાય અને પાણીની પર્યાય એ પણ ભેગી થઈ નથી, બે જુદી છે. ભેગી થઈને એવો ભાસ થયો છે અને એમ લાગે છે એક જગ્યાએ જોઈને ત્યાં બે ભેગા થઈ ગયા, એક થઈ ગયા, એક ખ્યાલ નથી, એક ખ્યાલ નથી, એવો ખ્યાલ આવો ને એમ નામ જ જુદા, એનું નામ જ જુદા, એ જુદા પડી ગયા, એ ખ્યાલ ખ્યાલ આવી ગયો એક નથી ગયા, એનું નામ જુદા પડી ગયા, જુદા પણ પાડી જુદા તો છે. જેમ કમલેલીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે ને સત્યાર્થ છે, એટલે કે જળથી સ્પર્શાવાપણું કમલેલીના પત્રનું જળમાં ડૂબેલું હોય ત્યારે પર્યાય અપેક્ષાએ જોવો તો એવી ભૂતાર્થતા તને ખ્યાલમાં આવે છે, એ તારી ભ્રમણા છે, એવી ભૂતાર્થતા છે એટલે છે, આમ એ ભૂતાર્થતા છે એટલે એ ખરેખર એને એક નથી, આમ એને સ્પર્શ થયો નથી, પણ તમે એવું દેખાય છે કે સ્પર્શ થઈ ગયો છે, તને એવો ખ્યાલ આવે છે કે આ બે સ્પર્શ થઈ ગયા છે. ગુરુદેવ બોલા કેવો વાંચો, ગુરુદેવ એ પૂછતો એ તો એને એક થઈ ગયા એવું લાગે છે, તો પણ જળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા કમલેલી પત્ર ના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે અહીંયા દ્રવ્ય પર્યાયની ભિન્નતા બતાવી અને પર્યાયમાં આવી ભ્રમણાની સ્થિતિ ચાલે છે એ સમયે પણ દ્રવ્યને તો કાંઈ એની સાથે સ્પર્શ થતો જ નથી. એટલે તું દ્રવ્યના સ્વભાવને જો જોઈ લે તો આ બધું તને જે ભૂતાર્થ લાગે છે એ બધ સ્પષ્ટનું પણ અભૂતાર્થ થઈ જશે અને દ્રવ્ય તારી દ્રષ્ટિમાં આવી જશે. આ દ્રષ્ટાંત આપણે કાલે હવે આગળ લઈશું. આ છે ને બધી આ બધી વાત એવી હોય છે ખરેખર તત્વની સમજણ પણ મોક્ષ માર્ગ પ્રકાશક કરતા લેખું છે કે તત્વ નિર્ણયની કિંમત ખૂબ હોય છે. જ્યાં સુધી તત્વ નિર્ણય નથી થતો ત્યાં સુધી જીવનું કલ્યાણ અને તત્વ નિર્ણય જયારે જીવને થઈ જાય છે ત્યારે અંદરથી એને કોઈ વર્ષા એને ખબર પડી જાય છે કે હવે મને તત્વ નિર્ણયની સ્થિતિ મળી બરાબર કામ મારું જ્ઞાન થવા માંગ્યું છે તત્વ નિર્ણય અમને થવાની તૈયારી છે કામ થયો પછી એની ગાડી કૃપા વ્યક્તિ ચાલે છે નિર્ણયની બહુ કિંમત છે નિર્ણય જ્યાં સુધી યથાર્થ થતો નથી ત્યાં સુધી ગમે તેટલું શાસ્ત્ર વાંચન કરે ગમે તેટલું સાંભળે પણ જો નિર્ણયની ભૂમિકા જીવને ન આવે તો એ બધું એક શુભ ભાવના થતા જાય છે નંતર આગળ એનું જ્ઞાન આગળ કરીને નિરંતર ચાલવાનથી એટલે નિર્ણય પહેલામાં પહેલા ગુરુદેવસિંહના માધ્યમથી એમને જે સ્પષ્ટીકરણ કર્યું છે એ માધ્યમથી જીવે પહેલામાં પહેલા વિચાર કરતા કેવી અને નિર્ણયની જરૂર છે અધ્યયન કરે વિચાર કરે નિર્ણય કરે પ્રયોગ કરે તો અનુભૂતિ થાય આ નિયમ છે આ ક્રમ છે એ રીતે નિર્ણયની ભૂમિકા પહેલામાં પહેલી જીવની આવી જોઈએ એવી નિર્ણયની ભૂમિકા સર્વભવી જીવન આવે અને મોક્ષ માર્ગનું પ્રેરણ કરે